તારીખ 8/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 363-374 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 759
બધું હરિને આધીન છે, એટલું બધું કુદરતને આધીન છે. પરમાણુ અને જીવો પોતપોતાના ગુણધર્મ અનુસાર પરિણિમા કરે છે. પત્ર પ્રસાદી પ્રાપ્ત થઈ છે એટલે તમારો પત્ર મળ્યો છે. પત્ર સમાધિ છે, વિગતથી પત્ર હવે પછી નિરૂપાયતાને લીધે લખી શકતો નથી, ઉપયોગ ચાલતો નથી. વિશ્વાસ પર નોમ છે, ઉપયોગ નથી થાય. નિરૂપાય છે લખવા માટે એ ટૂંકું લખીને આગળ મૂકી દીધો છે. બીજો પત્ર પછી બે એક દિવસ જઈને 11 લખો છો. લખવાનું શરૂ કર્યું પણ નથી લખી શક્યા. હૃદયરૂપ શ્રીસ્ત ભાગ્ય પ્રત્યે અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે એવા શ્રી ના પ્રણામ પ્રાપ્ત. ત્યાં કોઈ શબ્દ ભારે લીખો હશે, સંકલન કરતાને જરા બીક લાગી હશે, વાંચવા વાળાને જરા તકલીફ થઈ જશે માનસિક રીતે, એટલે કાપી નાખો છો શબ્દ. અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે, પોતાને કેવું આત્મધ્યાન વર્તે છે? અવિચ્છિન્નપણે ક્યાંય આતરો પડતો નથી, નિર્વિકલ્પ દશામાં રહીએ છીએ એમ નથી કેવું, ધ્યાનની પરિણતિ થઈ જાય છે. ધ્યાનની પરિણતિ થઈ જાય છે, આત્મા ઉપરથી લક્ષ જેટલું ખસતું નથી, ધ્યાન ખસતું નથી. ઉપયોગ બહારમાં લંબાતો નથી, લંબાવી શકતા નથી એમ છે. જેને વિશે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે એવા યોગને વિશે હાલ તો રહીએ છીએ. યોગ એટલે સંયોગ, યોગ એટલે સંજોગ. ઘણી પ્રવૃત્તિ વર્તે એવા સંજોગમાં રહેવાનું બને છે. આત્મસ્થિતિ તેને વિશે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈને શ્રીના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. ત્યાં પણ કાંઈ પૂછે એમ ઊંચો શબ્દ વાપર્યો છે. આત્મસ્થિતિ તેને વિશે ઉત્કૃષ્ટપણે વર્તે, તેને એટલે આત્માને વિશે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈને શ્રી એટલે પોતે જ પોતાના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. એવા આત્મભાવમાં મગ્ન છે વંદન કરવા યોગ્ય પોતે, નમસ્કાર કરવા યોગ્ય પોતે. ઘણા પ્રકારે સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના યોગ ત્યાગને જેની ચિત્તવૃત્તિ જેની એટલે પોતાને ઘણા પ્રકારે સમાગમની ચિત્તવૃત્તિ અને બાહ્ય પ્રવૃત્તિના યોગના ત્યાગની ચિત્તવૃત્તિ કોઈ પણ પ્રકારે પણ વર્તે છે એ તો ચાલુ છે એવા જે અમે અત્યારે તો આટલું લખીને અટકીએ છીએ લખવાની શૈલી આથી વધારે લખી શકતા નથી આ લખીને મૂકી દઈએ છીએ વાત બહુ કલમમાં શક્તિ ગણે છે આજે 100 વર્ષ થઈ ગયા 107 વર્ષ કે 1948 2055 ચાલે 47 55 107 વર્ષ કે શૈલી એવી છે ચમત્કાર કરે આકર્ષણ ઉભું થાય એવી શૈલી છે પીઢ લખાણ બધું બહુ પીઢ લખાણ વિવેક પીઢ છે ને લખાણ પીઢ આવ્યું છે પચીસમા વર્ષમાં વેપારની પ્રવૃત્તિ ઘણી વધી છે પુરુષાર્થે ઘણો વધ્યો છે આત્માકાર પરિણમન પણ ઘણું સારું ચાલ્યું છે પછી 372મો પત્ર છે આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું આપે ઉપાધિ દૂર થવા વિષયમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું છે તે યથાતથ્ય છે શું છે 12માં તો પ્રતિકૂળતા ઘણી હતી પણ એમ લખેલું સૌભાગભાઈ જો આપના સમાગમમાં રહીએ ને બીજું ભૂલી જવાય છે પ્રત્યક્ષ સમાગમમાં રહેતા બધું ભૂલી જવાય છે ઉપાધિ દૂર થઈ જાય છે બધી ઉપાધિ થતી નથી એટલો બીજા પ્રત્યેનો ભાવ હતો એ ઉપાધિનું વિસ્મરણ થઈ જાય આમ તો શું કે પરિસ્થિતિ હોય તે હોય છે પણ જે ઉપયોગ મૂકે એટલે ઉપાધિ થાય ઉપયોગ તો ધર્મ ઉપયોગ ફરી જાય પછી કાંઈ નથી પરિસ્થિતિ તો એ નહીં છે ત્યારે જેને સત્પુરુષની ઓળખાણ છે અને સત્પુરુષ પ્રત્યે અચળ પ્રતીતિ છે એને પ્રત્યક્ષ યોગની અંદર બીજું બધું સંસારની ઉપાધિઓ વિસ્મરણ થવી એ તો સહજ માત્રમાં છે થઈ જ જાય એનું વાતાવરણ જુદું હોય છે સાનિધ્યમાં રહીએ વાતાવરણ તદ્દન જુદું હોય છે આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે પણ તે ઈશ્વર ઈચ્છા આધીન છે એ વાત એમણે ઘણી વાર લખેલી પત્રમાં કે કોઈ પણ રીતે વ્યાપારમાં સરખાઈ આવતી નથી અને વ્યવહાર ચલાવવામાં એટલે ઘરનું આજીવિકા ચલાવવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે પણ એ તો ઈશ્વર ઈચ્છાધીન છે, એટલે પ્રારબ્ધાધીન છે, કે કોઈના હાથની વાત નથી. ઉદય આપનો આપણો પોતાનો જ કરેલો છે. હા, પ્રયોગનું સાધન બનાવો. પાણી તરવા માટે છે, ડૂબવા માટે નથી. જે કાંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો. તમે ત્યાં બેઠા છો, પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો. ઉદયમાં ન જોડાવાય એવો પુરુષાર્થ કરો. જે પ્રકારે જેટલો થઈ શકે એટલો પુરુષાર્થ કરવો જોઈએ. ઉદયને આધીન થવાની જરૂર નથી. ઉદયાધીન નહીં થઈ જવું એમ કે છે. અને જે સમાગમની પરમ ઈચ્છા, તેને વિશે જ અભેદ ચિંતન રાખો. અને જે તમને સમાગમની ઈચ્છા છે એમાં અભેદ ચિંતન રાખો. આપણી વચ્ચે ભેદ જ નથી બધી ચિંતા. સત્પુરુષમાં ને આત્મામાં ફેર ન હોવો જોઈએ એમ કહેવાનું છે. ભેદ નહીં રહેવો જોઈએ. વિદ્વાનો એમ કે પેલા આત્મા પછી સત્પુરુષ, કેમ કે એ નિમિત્ત છે. આ કે અમારે ભેદ જ નથી કાંઈ. નિમિત્ત કયો તો એ છે ને ઉપાદાન કયો તો એ છે. બધું અમારે તો સર્વસ્વ એ જ છે. અને ભેદ પાડો તો પેલા એ છે. અને જે સમાગમની પરમ ઈચ્છા, તેને વિશે અભેદ ચિંતન રાખો. આ જીવિકાના કારણમાં ભરણ પોષણ, આવી જ આ જીવિકા એટલે ભરણ પોષણના કારણમાં કુટુંબ ભરણ પોષણ કરવામાં તકલીફ પડતી હતી. વિવળપણું પ્રસંગોપાત આવી જાય ખરું છે. વિવળપણું એટલે આકુલતા, પ્રસંગોપાત આકુલતા આવી જાય. ઠીક છે, તમારી ભૂમિકામાં એ વાત બને છે, ઠીક છે, ખરું છે. તથાપિ ભલે એમ થતું હોય તો પણ ધીરજને વિશે વર્તવું યોગ્ય છે. આકુલતા વધવી ન જોઈએ. થઈ જાય એક જુદી વાત છે, પણ તમારો પ્રયત્ન તો ન થવા માટેનો હોવો જોઈએ. અને ધીરે ધીરે છે આપણો કરેલો છે. ઉતાવળની અગત્ય નથી. એ બાબતમાં ઉતાવળે કાંઈ પગલું ભરવું નહીં. અને તેમ વાસ્તવિક ભયનું કોઈ કારણ નથી. તેમ કોઈ ડર રાખવાનું પણ કોઈ વાસ્તવિક કારણ નથી. ગભરાવાની જરૂર નથી. એમ કે એમ કરીને પછી ત્યાં પણ નામ એમણે ખાલી કરીને થશે. ત્યાર પછીનો પત્ર સૌભાગભાઈ ઉપરનો છે. એ 374મો પત્ર છે. એ પહેલા વચ્ચે 373મો પત્ર ધારશીભાઈ અને નવલચંદભાઈ કરીને મોરબીના મુમુક્ષુ છે, એનો પત્ર લખેલો છે. એમાં એક પેરેગ્રાફ છે, ઘણા વખતથી મળતો નહોતો, એ કુદરતી આવી ગયો છે. ઘણા પાના ફેરવા આ પેરેગ્રાફ જોડતો નહોતો. એમાં શું કીધું છે, ધારશીભાઈ છે એ મોરબીના ન્યાયાધીશ હતા, ઉંમરમાં પણ મોટા હતા. અને ભક્તિ પણ સારી હતી, યોગ્યતા પણ સારી હતી, શાસ્ત્રોનું પણ અધ્યયન સારું હતું, તત્વજ્ઞાનના અભ્યાસી હતા. એમને કોઈક વાત લખવા કહેવા માગે છે, પણ એની એ વાત અમુક શરતોને આધીન કહેવા માગે છે. હા, શરત મૂકી છે. તમારા આત્મહિતની વાત મારે કરવી છે, પણ તમારી યોગ્યતા જોઈને મારે કેટલીક શરતો મૂકવી પડે એમ છે. શરતો મૂકીને મારે વિશે થોડો વિચારવા દીધો છે. કેવા સરસ શબ્દો વાપર્યા છે શરતોમાં, કેવી સરસ શરતો મૂકી છે. આ કેટલા વિચક્ષણ હતા ને એ ખ્યાલ આવે એવું છે. નીચે ઉપરનો પેરેગ્રાફ છે. ધ્યાન, જપ, તપ, ક્રિયા, ક્રિયા માત્ર, અનેક પ્રકારની ક્રિયા માત્ર, બધી ક્રિયા, આ બધા બાહ્ય સાધન છે. ધ્યાન, જપ, તપ અને એ સિવાયની બીજી વ્રત સંયમની જે ક્રિયા માત્ર અનેક પ્રકારની, એ સર્વ થકી, એ બધાય કરતા, સર્વ થકી એટલે બધાય કરતા, અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો. એટલે તમને એટલું મૂલ્યાંકન છે અમારા વાક્યને એમ કે છે. ધ્યાને એની આગળ કાંઈ નથી તમારું, જપ તપ ને ક્રિયા કાંઈ નથી એના કરતા, પણ અમે જણાવેલું વાક્ય જો પરમ ફળનું કારણ, પરમ ફળ એટલે આત્મકલ્યાણનું પરમ ફળનું કારણ તમે ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, એટલે ખરેખર ધારતા હો તો, ઉપર ઉપરથી નહીં, નિશ્ચળપણે ધારતા હોય, જો નિશ્ચય તમને હોય તો નથી, એક વાક્ય મારું આત્મકલ્યાણ કરી નાખે એવું એવું એમનું વચન છે. પાછળથી સાંભળ્યા પછી બુદ્ધિ, તમારી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા ઉપર ન જતી હોય તો, લોકસંજ્ઞા એટલે આ વાક્ય પ્રમાણે હું વર્તું તો, આમની આજ્ઞા પ્રમાણે વર્તું તો લોકોને કેમ લાગશે, લોકો શું માનશે, એમ તમારી બુદ્ધિ ન જતી હોય તો. લોકસંજ્ઞા પછી એક નવો શબ્દ એમણે વાપર્યો છે, બહુ સ્વતંત્ર એમનો શબ્દ સંયોજન સ્વતંત્ર હતો. શાસ્ત્ર સંજ્ઞા પર બુદ્ધિ ન જતી હોય તો, શાસ્ત્ર સંજ્ઞા છે એમણે નાની કીધું તો ખરું, પણ શાસ્ત્રમાં એવી વાત કે આપણે વચ્ચે અત્યારે નથી વાંચી નહીં, શાસ્ત્રમાં વાત છે કે નહીં, જરાક બધા શાસ્ત્રો ફેરવી લઈએ, આવી આવું પ્રકરણમાં આવી કાંઈ વાત આવે છે કે નહીં, શાસ્ત્રનો આધાર મળે છે કે નહીં, એવો જે વિકલ્પ થવો એને શાસ્ત્ર સંજ્ઞા કીધી છે. એટલે હું કે જ્ઞાનીનું વચન પરમાત્મા વચન, શાસ્ત્ર સમાન શાસ્ત્ર જોવાની જરૂર નહીં, અને જો જ્ઞાનીના વચન પછી શાસ્ત્ર જોવાની જરૂર લાગે તો એને શાસ્ત્ર સંજ્ઞા નામનો અપરાધ કીધો છે. જેમ લોકસંજ્ઞા એ અપરાધ છે, શાસ્ત્ર સંજ્ઞા નામનો અપરાધ છે. વિશ્વાસ નો રહ્યો એને, સાચી વાત તો એ છે કે એને વિશ્વાસ નો રહ્યો, શાસ્ત્રમાં મળે તો માનો, નહીતર ન માનો. શાસ્ત્ર સંજ્ઞા એમને પાછળ પરિશિષ્ટમાં શબ્દ દીધો છે કે નથી દીધો, જેડીયુની પરિશિષ્ટ ઉપરથી ગોતવાની બહુ મહેનત કરી, શાસ્ત્રમાં કહેલી વાત, શાસ્ત્રાભ્યાસની જરૂર, શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્રનો અર્થ, શાસ્ત્ર જ્ઞાન ક્યાં કરતું, શાસ્ત્રમાં કહેલી વાત, આત્મનિર્ભર જરૂર, શાસ્ત્ર વ્યક્તિ જરૂર, શાસ્ત્ર ને શાસ્ત્રકાર પુરાનો વૃક્ષણ નથી. આ સ્પેશિયલ શબ્દ એના પછી આ પત્ર ગોતવો હતો મળ્યો નહીં પરિશિષ્ટમાં. અને કદાચ તમને વિચાર જાય કે લાવો નાના શાસ્ત્રમાંથી ગૂંટીએ, આધાર મળે છે કે નહીં, આ પ્રમાણે શાસ્ત્ર આધાર મળે છે કે નહીં. અને જાય તો તે ભ્રાંતિ વડે બુદ્ધિ ગઈ છે એમ ધારતા હોતો, છતાંય બુદ્ધિ ચાલી જાય, તમારા કંટ્રોલ બહાર જાય, તો એ મારી ભ્રાંતિ છે એમ ધારતા હોતો. તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હોતો. અને અમે જે વાક્ય કહેવા માંગીએ છીએ એ બહુ ધીરથી ને ઊંડાથી વિચારવા ધારતા હોતો. લખવાની ઈચ્છા થાય છે, નહીંતર લખવાની ઈચ્છા નથી થતી. આટલી શરત મૂકી છે એક વાક્ય લખવા માટે. પોતે 25 વર્ષનો જવાન માણસ છે, મોટો ન્યાયાધીશ છે, પીઢ ઉંમરના. આટલી શરત મૂકી છે ન્યાયાધીશને કે આટલી તમારી તૈયારી હોય તો એક વાક્ય કહેવું છે, નહીતર એ વાક્ય નથી કહેવું તમને. શું છે તૈયારી તમારી એમ કહે છે, એક વાક્યની આટલી કિંમત માગી છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્યને જેવું લાગે છે. આટલી શરતો સિવાય બીજી શરતો પણ મને લખવા જેવી અગત્ય લાગે છે. તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી, ઉપયોગ ન ચાલ્યો એટલે મૂકી દઈશ. જલ્દી બીજી શરતો મારે નાખવી તે એમ કહેશે કે તે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો, તમારું વજન ઘણું છે એમ માનશો. તો તમે ઈચ્છા થાય તો લખજો, તો એ વાક્ય લખવું છે તમને કેમ કે છે. કેવું વાક્ય એમણે રાખ્યું છે કહેવાનું. તો બહુ પરીક્ષા કરી હતી એમણે ધારશીભાઈની, મોરબીની બજાર હાંકડી છે, તમે મોરબી જોયું હોય તો ખબર હશે. એક સરખી બધી દુકાનો છે જયપુરની જેમ. જયપુરમાં રસ્તા પોળા છે, આ સાંકડી બજાર છે, 15 ફૂટના માંડ રસ્તો હશે. આપણે જેમ રાણપુરમાં બજાર કેમ હાંકડી, તો બધા આડાવડા મકાનો, તો એક ધારું આમ લાઈન બંધ, એક જ ધારી દુકાનો બધું, ઉપર બધાને એક સરખી અગાશે, નીચે એક સરખી દુકાનો બધું. સ્ટેટમાં રાજા મહારાજા બાંધેલું શહેર છે, એટલે બજારમાં નીકળી બે બાજુના દુકાન વાળા ને જોવાનું 5-7 ફૂટનું જ અંતર રહે. ખરે બપોરે બજારમાંથી નીકળ્યા. આમ તો શું હતું કે બહુ નમ્રતાથી રહેતા હતા, તો એમણે વિચાર કર્યો કે આમને પરીક્ષા કરીએ. ખરે બપોરે તો કે ગાડીમાં આપણે જઈએ તો હાલીને જવું છે, ઘોડા ગાડી મળે ને દિવસે ગાડી નું જ જવું, હાલી જવું. તડકો તો લાગે, ગાડીમાં બપોરનો સમય હતો. એ ખરે બપોરે ન્યાયાધીશ સાહેબ નાની ઉંમરના છોકરાને માથે છત્રી રાખીને હાલતા, આખું ગામ જોઈ રહ્યું કે આ ગામના ન્યાયાધીશ સાહેબ નાના એવા માણસને માથે છત્રી રાખીને નોકરની જેમ હાલે છે. એ તો નોકરની જેમ જ થઈ ગયું ને, માથે છત્રી રાખીને હાલવું. એટલે માન મૂકે છે કે નહીં જોવું, તો એનું માન કેટલું છે કે હું ન્યાયાધીશ છું એનું કેટલું માન છે. આ ગામનો હું સ્ટેટનો ન્યાયાધીશ, રાજ્યનો ન્યાયાધીશ, મોરબી સ્ટેટ હતો, રાજ્યમાં ન્યાયાધીશ છું, માથે છત્રી ભર બજારે હોરા નીકળે આખી બજાર જોવે. એવી પરીક્ષા કરે છે તો એને એક વાક્ય લખવું તો આટલી શરતો મૂકી છે. હજી તો ઘણી શરતો મૂકવી હતી પણ હવે લખવાનો મારો ઉપયોગ ન થયેલો. એવી પરીક્ષા કરતા યોગ્યતા નો તો ભાગી જાય. આપણી આટલી બધી હું વાતો કરું કે હું કહી દે ન અભિપ્રાય છે તમારો જેવો બોલજો. માણસ કઈ ઠીક છે એવું લાગે છે કે મારું કલ્યાણ થશે તો આપનાથી થશે એવું લાગે છે કે બધું છો બીજું કઈ નથી ને કે એટલે કે બીજો કોઈ હેતુ નથી ને તમારો અહીંયા આવવાનો. પ્રવેશ કાળ હતો ને પૂછી લીધો જવાબ બરાબર આવ્યો. ઠીક ઠીક છે જાઓ. પરિગ્રહ માટે વાત દીધી કે કેવી રીતે કેવા જુદા જુદી વ્યક્તિઓને જુદી જુદી રીતે ટ્રીટમેન્ટ આપતા હતા. ત્યાર પછી સુભાગભાઈ નો પત્ર છે 374 એમાં એ લેવાનું કે કોઈ વાત એવી હોય કે જે પોતાને પોતાના અભિપ્રાયને અનુકૂળ ન હોય અથવા પોતે ધાર્યું હોય એવું ન હોય પોતાની ઈચ્છા પ્રમાણે ન હોય તો પણ એ માન્ય કરવાની કેટલી તૈયારી હોવી જોઈએ કે આટલી આટલી શરતો નાખે છે. બુદ્ધિશાળી માણસ છે, શાસ્ત્રના જાણકાર છે, પીઢ છે, વિચારક છે, રાજના મોટા ન્યાયાધીશ છે, છતાં આટલી શરત નાખે. કેટલી ગરજ છે એના ઉપર વાત છે. પાત્રતાનું મીટર એક જ છે, માપફૂટપટ્ટી એક જ છે. જીવની કેટલી ગરજ છે એટલી જ એની પાત્રતા છે. ગરજ નથી તો પાત્રતા નથી. જેટલી ગરજ છે એટલી જ પાત્રતા છે, એની ફૂટપટ્ટી છે. એક વાક્ય માટે આટલી શરત નાખીશ. એટલે એમ કેવું છે, એક વાક્યનું આટલું મૂલ્ય, શાસ્ત્ર કરતા પણ વધારે મૂલ્ય, સમાજ કરતા પણ વધારે મૂલ્ય, જપ તપને ક્રિયા અને ધ્યાન કરતા પણ વધારે મૂલ્ય, એમ લેવું છે. એક વાક્યની કિંમત આટલી વધારે છે. એક કોરેક વાક્ય છે, એક ત્રાજવાના પલ્લામાં અને બીજા પલ્લામાં બધી વાતો મૂકી છે. અને તમારી બુદ્ધિ શાસ્ત્રમાં જાય છે એમ તમને ખબર છે અને કદાચ વિકલ્પ આવી જાય તો ભ્રાંતિ થઈ છે એમ મને ખબર પડતી હોય તો હા, અને ભ્રાંતિ સમજવી સમજવાની તમારી તૈયારી હોય તો એ કેવું છે, તો લખવાની ઈચ્છા છે, લખવાની ઈચ્છા નથી. એક જ વાક્ય લખું છું, આટલી શરતને આધીન રહીને લખે છે. હે હે નહીં નહીં જરાય નહીં. તમારી તૈયારી કેટલી થઈ ગયો એક વાક્ય માટે એમ કે છે. વાકરી પરીક્ષાઓ કરતા હતા આમ કૃપાળુદેવની આજુબાજુ મુમુક્ષુઓ જે આવેલા એ બહુ સારી પાત્રતાવાળા સારી યોગ્યતાવાળા આત્મારથી જીવો આવેલા એમાં કોઈ પછી ઉચ્ચવતા પ્રમાણે જુદી વાત છે પણ આમ એકંદર જે વર્ગ હતો મુમુક્ષુઓનો એ સારી યોગ્યતાવાળો હતો. ત્રણસો ને 74 ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપિ જ્ઞાની દ્વારા સંસારિક ફળની ઈચ્છા રાખવી યોગ્ય નથી. અવતરણ ચિહ્નમાં વાક્ય નાખ્યું આજીવિકાની ગમે એટલી તમને તકલીફ હોય એમ કહે છે. જ્ઞાની મારફત એનો કોઈ રસ્તો નીકળે એ મદદ કરે એવી ઈચ્છા એવી સાંસારિક ફળની ઈચ્છા રાખવી યોગ્ય નથી. કેમ કે દર્શન મોહ તમારો વધારશે. એ દિશામાં તમે જરા પણ નહીં જતા ગમે તેટલી વિપત્તિ આવી પડે. ઉદય આવેલો અંતરાય સમ પરિણામે વેદવા યોગ્ય, વિષમ પરિણામે વેદવા યોગ્ય નથી. સમ એટલે શાંતિ, વિષમ એટલે રાગદ્વેષ કરીને. રાગદ્વેષના પરિણામ, મોહના પરિણામ એ બધા વિષમ પરિણામ છે. અને શાંતિથી ધીરજથી સમાધાન એ ઉદયમાંથી પસાર થવું, વેદવો એટલે ભોગવી લેવો, વેદવો એટલે શાંતિથી ભોગવી લેવો. આપણું પ્રારબ્ધ છે એમાં બીજા કોણ, બીજો શું વિકલ્પ કરવો? આપણું જ પ્રારબ્ધ છે ત્યાં બીજો શું વિકલ્પ કરવો? એમ ન કરવો જોઈએ. હા, બે તરફના પરિણામ તો એવું છે. મુમુક્ષુની ભૂમિકા છે, ચાલે છે. પરિવારમાં પણ જ્ઞાન દશા પાતું પડવાની વાત હતી. ઉદય આવ્યો છે પાતું પડવા માટે જ ઉદય આવ્યો છે. આવ્યો તો લવાય મારે એમ થવું જોઈએ. તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખત થયા જાણવામાં છે. એમનો ઉદય બહુ લંબાણો છે વર્ષો સુધી. ઘણા વખત થયા જાણવામાં છે એ પૂર્વકર્મનો યોગ છે. જે પરિસ્થિતિ છે તમારા જ પૂર્વકર્મનો યોગ છે. તરી જાઓ, પરિણામ નહીં બગાડો, તરી જાઓ. એનાથી યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા પર આચરે નહીં. માટે તમે જે આકુલતાને લઈ ઈચ્છા જણાવી તે નિવૃત્ત કરવા યોગ્ય છે. કોઈ વાત લખી હશે, ઈચ્છા મૂકી હશે કે આમ મારી ઈચ્છા હું ઈચ્છું છું, કોઈ બિલકુલ નહીં. જેને યથાર્થ અન્યથા એટલે બીજી રીતે આચરણ કરે નહીં. એટલે અમે પણ બીજી રીતે આચરણ નહીં કરીએ એમ પણ લાગવું પડે. હા, તો અમે તો કઈ બીજી રીતે આચરણ ન કરીએ. માટે તમે જે આકુલતાને લઈને ઈચ્છા જણાવી છે એ ઈચ્છા છોડી દો, તમે મૂકી દો. અમે એ ઈચ્છાને અનુસરવા નહીં અનુસરીએ, તમારું અહિત થશે એની અંદર, એમ કહેવું છે. અને એ રીતે અમે કંઈ આચરણ ન કરીએ. જે કરીએ છીએ સમજણ કરીએ છીએ. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવો યોગ્ય નથી. તમારી પાસે તો ઘણા પૈસા છે, એમાં થોડુંક તમે વાત્સલ્ય રાખીને આપો તો શું વાંધો? હે, તમે તો જ્ઞાની છો એટલે વાત્સલ્ય અંગ તો હોય જ તમે. તો કે અમને શું હોય અમારે જોવાનું છે, તને શું હોવું જોઈએ તારે જોવાનું છે. હે, આમાં શું કરે છે માણસ? તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. પણ તમારે આમ કરવું જોઈએ એવું હું ઈચ્છું તો મારામાં કેટલી ખામી ઊભી છે એ ખ્યાલમાં નથી આવતો. હે, પરલક્ષના કારણે પોતાનો ખ્યાલ નથી આવતો મારા પરિણામમાં આને લઈને કેટલી ડિફેક્ટ ઊભી થાય છે. એટલે એમ કે છે, હે, પોતાનો દોષ ન જોઈ શકે, બીજાનો દોષ છે એ જ પોતાનો દોષ છે. તારું ધ્યાન કેમ ગયું? જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુ એ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવો યોગ્ય નથી. ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે તો તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. કેમકે એમને વાત્સલ્ય અંગ હોય છે એટલે ઘણું કરીને તો ઉપયોગી, પણ મોમુક્ષુ એ ઈચ્છવા યોગ્ય નથી. અપેક્ષા એને ન હોવી જોઈએ. જ્ઞાની જ્ઞાનીનો ફરજ બજાવશે, પણ એ ફરજ બજાવવા માટે તારે વિચારવાનું રહેતું નથી. ખોટું પડે તો મેં પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. કોઈ વૃદ્ધિ સિદ્ધિ હોય, કોઈ ચમત્કાર હોય, સાધનાને કારણે કોઈ લબ્ધિ હોય તો એનાથી સાંસારિક ફળ હામાની પ્રતિકૂળતા ટાળી દેવી એમ જ્ઞાની કરે નહીં. એ અકર્તવ્ય છે જ્ઞાનીને માટે. તે ન પોતાને માટે એનો ઉપયોગ કરે અને બીજા કોઈ મોમુક્ષુને માટે ઉપયોગ કરે, એનો એ પ્રયોગ જ કરે નહીં. કોઈ પરિસ્થિતિમાં પ્રયોગ કરે તો બીજી વાત છે, શાસનનો તો પ્રસંગ ઊભો થાય ને જુદી વાત છે, બાકી ન કરે. ના ના, કોઈને હોય કોઈને ન હોય, બધાને હોય એવું કઈ જરૂરી નથી. કરે તો એ વિવેક પૂર્વક જ કરે. સાંસારિક ઉદ્દેશ માટે કરે તો જ્ઞાન જતું રહે. હા, એમ છે. હા, અકર્તવ્ય છે ન લખ્યું, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાન કરે નહીં. સાંસારિક હેતુ સિદ્ધ કરવા માટે કરે નહીં, અને કરે તો જ્ઞાન જતું રહે. એમ કોઈ પારમાર્થિક હેતુ માટે કરવું પડે તો જુદી વાત છે, એ બહુ રેર કેસમાં, બાકી કરે જ નહીં. ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ. તો બહુ બહુ જ કફોડી પરિસ્થિતિ હતી. જેમ કે એક દ્રષ્ટાંત આપીએ, તેથી તો કાંઈ બહુ લક્ઝરી તો હતી નહીં. ગામડામાં લોકો સાદા જીવનથી જીવતા હતા. આપણે તો હમણાં જઈએ એમનું ઘર ક્યાં હતું, કેવું નાનું ગામ છે. ગંગા જમ શેરી માલતી તે. હા, એ 100 વર્ષ પછી. પહેલાં તો કેવું હશે ગામડું હાવ. હા, એટલે કાંઈ લક્ઝરિયસ જીવન તો નહીં, સાદું જીવન. છાશ રોટલી કે છાશ રોટલો ખાતા હોય એવી પરિસ્થિતિમાં તે કેટલાય પૈસા ન હોય, બાજરાની ગુણ લઈ આવ્યા હોય, એનું પેમેન્ટ કરી પહેલાં તો ગુણ ખલાસ થઈ ગયું હોય, બાજરાની ગુણ આખી ખાઈ જાય કુટુંબ ત્યાં સુધી પૈસા ભરવાનો જોગ ન થયો હોય. ગામડામાં તો ઓળખતા હોય, હા બીજી ગુણ મોકલજો તો પણ આગલા પૈસા બાકી છે ને હું કેક ન કે દોઢ મહિનો થઈ ગયો, બે મહિના થઈ ગયા, તમે આખી ગુણ ખાઈ ગયા પણ પૈસા મોકલે ને, પૈસા હોય તો મોકલે ને, આબરૂનો સવાલ ઊભો થાય કે ન થાય? હા શું કહે છે કે ધીરજ ન રહે એવી પ્રકારની તમારી સ્થિતિ છે એમ જાણીએ છીએ. આવી પરિસ્થિતિમાં તમને ધીરજ ન રહે, આકુલતાથી જાય બનવા જોગ છે, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે. છતાં સંપૂર્ણ ધીરજ રાખવી એ તમારું કર્તવ્ય છે અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. જો તમારી જ્ઞાનદશા પામવી હોય તો એ ઉદયમાં તમે ધીરજથી લડો, ઉદયની સામે લડો એટલે પ્રયોગ કરો, જો તમારા પરિણામ કેટલા ખેંચાય છે, શું કરવા ખેંચાય છે, કોના ખાતર ખેંચાય છે. પ્રતિકૂળતાના ઉદયને આવકારવો ને સત્કારવો તો જ ધીરજને શાંતિ રહે, નહીતર એને કાઢવા માટેના પરિણામ આકુલિત થયા વિના રહે નહીં. આ કેમ મટે, આ ઉદય કેમ મટે, આ કેમ જાય, આ કેમ થાય, આવું થાય. પ્રતિકૂળતા આવે એટલે ટેન્શન આવે, જો યથાર્થ સમજણ હોય તો કે ઠીક છે ભલે આવ્યો, આ મારા આત્મકલ્યાણનું કારણ બનશે, આ જ ઉદય મારા આત્મકલ્યાણનું કારણ બનશે, સારું થયું, જરૂર હતી આમ થવાની, આમ થવાની જરૂર હતી, એનો આદર સત્કાર કરે, ઈશ્વરે મોકલેલી પ્રસાદી સમજે. હા પ્રતિકૂળતાના ઉદયને ભલે પધાર્યાનું બોર્ડ મારવું, એમ ટેન્શનમાં પછી નહીં આવે, નહીં તો ટેન્શન થયા વગર રહે નહીં. ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું એટલે ઓછાપણું ન થવા દેવું તે તમને કરવા યોગ્ય છે, કર્તવ્ય છે અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. બાકી તો ઉદયમાં જોડાઈને બધા પરિણામ સંસારી જીવો બગાડે છે. યથાર્થ બોધ પામવાને તો બીજી વાત હોવી જોઈએ, આખે એને તો ધીરજ રહેવી જોઈએ, એના મુદ્દે ધીરજ થાય તો પતી ગઈ વાત, સાધારણ વાત નથી. નિર્વાણ પદ લેવું છે, યથાર્થ બોધ પામીને નિર્વાણ પદ લેવું છે, જેવી તેવી વાત નથી. તો એના માટે પૂરી તૈયારી જોઈએ, પૂરેપૂરી તૈયારી જોઈએ. અને આત્મા તો પહેલેથી તૈયાર હોય છે, ગમે તે પ્રતિકૂળતાનો ઉદય આવે આપણે તરવાનું સાધન નિમિત્ત બનાવવું છે, તરવાનું સાધન બનાવવું છે. એટલે એ ઉદય વખતે ઇષ્ટ વિનષ્ટ પણ ન થાય અને ધીરજ રહે એવો એ